दस लक्षण पर्व में दस लक्षण पर्व में आज छठो दिवस प्रमाद थी रहित उत्तम संयम की आराधना नो दिवस है। चार कसाय अने असत्य थी ये तो पांच दिवस पूरा थया। हवे जे पांच दिवस आवशे आज थी शुरू थाय छे संयम तप त्याग आकिंचन अने ब्रह्मचर्य ए मुनिराज नी उत्कृष्ट दशाना सूचक छे। आवी આવી ઉત્કૃષ્ટ સાધના માત્ર મનુષ્ય પર્યાયમાં જ થઈ શકે છે। દેવ પર્યાયમાં આટલો પુણ્યનો યોગ હોવા છતાં પણ આશ્ચર્ય નથી લાગતું, સંયમ ન લઈ શકે, દાન આપી ન શકે, ત્યાગ ન કરી શકે। એક આ મનુષ્ય પર્યાયની એક મહાનતા છે। વિષય મળ્યા છે અને એની ઉપેક્ષા વૃત્તિ થવી, ગુરુદેવ પૂજ્ય ગુરુદેવસિંહે એ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લઈને એક સુંદર વાત આપણને કરી, સમિતિની વાત લીધી હતી મુનિરાજને। સમિતિમાં શું હોય છે, ખાસ કરીને ઇરિયા સમિતિ, એનો હેતુ શું છે? કોઈ જીવની રક્ષા કરવી, દયા પાળવી એ હેતુ છે કે પોતાના પ્રમાદથી રહિત થવું એ હેતુ છે? અને જ્યાં પોતાનું સંયમય જીવન છે, પ્રમાદ રહિત છે, સાવધાની છે, તો બીજા જીવની સેજે દયા પડાઈ જાય છે। આખો જે સંયમમાં જે છે બે પ્રકાર સંયમ, એક પ્રાણી સંયમ અને એક ઇન્દ્રિય સંયમ। પ્રાણી સંયમ એટલે આવ્યું હતું ને, છ કાયના જીવો, પાંચ સ્થાવર અને એક ત્રસ, એ રીતે છ કાય કહેવાય। એ જીવોની રક્ષા કરવાનો હેતુ છે કે પોતાનું સંયમય જીવન સાધનામાં સાવધાની છે કે મારે એ પોતાની સાવધાનીમાં પ્રમાદ રહિત થાય છે તો બીજા જીવોની પણ સેજે હિંસા થતી નથી, આ તેનું નામ સંયમ। પાંચ ઇન્દ્રિયના વિષયોની મર્યાદા એટલે શું? અંદર પોતાના અતિન્દ્રિય સ્વભાવની એવી જાગૃતિ થાય છે કે ઉપયોગ પાંચ ઇન્દ્રિયના વિષય તરફ જતો નથી, વાત બાહ્યથી કરી અને પ્રયોજન અંતરના પરિણામનું છે। જેમ કે પાપ છોડો, આ હિંસા છોડો, એની નાસ્તિની પાછળ હેતુ શું છે કે પોતાના ઉપયોગને, પોતાની પ્રણતિને એટલી મર્યાદિત કરે છે। જેમ આપણે થોડુંક લઈએ, અણુવ્રતમાં આવે છે દીગવ્રત આવે, પછી શું આવે દેશાવગાસિક, એનો હેતુ શું છે? એ મર્યાદાનો હેતુ શું છે? એક માન લ્યો કે આપણે એક મહિનો કે ચાર મહિના કે હું આ પાર્લાની બહાર નહીં જાઉં, કેટલા વિકલ્પો છૂટી જશે? આ આખું શું છે, મૂળ એની પાછળના પ્રયોજનો શું છે? વિકલ્પોની મર્યાદા, ઉપયોગનું ભટકવા પણ હું મર્યાદિત કરું, અને એ જો મર્યાદિત થાય તો બાહ્ય ક્ષેત્રાંતર પણ મર્યાદિત થઈ જાય છે। પણ થાય છે શું, આ બધાના પાછળનો હેતુ ભૂલાઈ જાય છે, અને હેતુ ભૂલાઈ જતા શું થાય છે, ભાવના છૂટી જાય છે અને ક્રિયા રહી જાય છે। દરેકની પાછળનો એક શું હોય છે, એક હેતુ કારણ હોય છે, એ કારણ તો ખબર નથી એટલે ભાવના વગરની શું થાય છે, લુખી એ ક્રિયા થતી હોય છે। એમને બધું આ બધું ઘણી પૂજામાં ને આ દરરોજ સ્વાહા કરી લેવાનું કામ પૂરું થઈ જાય, કાંઈ એમ નથી, પોતે એટલી નિશ્ચિતતા કરવી, આ કોઈ આપણા જેવા તો કોઈના આ નિયમો નથી બનાવેલા, આ આખી પરંપરા ક્યારની ચાલી આવે છે, અનાદિની સર્વજ્ઞથી ચાલી આવે છે, એમાં ક્યારે પણ ન કહેવું કે આ ખાલી આમ છે ને તે, આપણે આપણા ઉપયોગની સ્થિરતા દ્વારા એના હેતુ સુધી પહોંચતા નથી. એટલે આપણને ખાલી શું લાગે છે, આ ક્રિયા ખાલી જુદા જુદા અર્ઘો આવે છે, સ્વાદ દરરોજ કરી નાખો, એમાં શું કઈ મળે? શું છે, ફરી ફરીને પોતાના ઉપયોગની સ્થિરતા અને રૂચિનો અભાવ છે એટલે આવું લાગે છે. પોતાના ઉપયોગની સ્થિરતા નથી અને રૂચિનો અભાવ. પ્રયત્ન કેમ ના કરે? અહીંયા બોલી જાય તો ઘરે જઈને એમ કેમ ના, ચાલો નિરાતેના અર્થો વાંચીશ, અથવા વાંચીને તો આવું નહીં. પરીક્ષા દેતા હતા ત્યારે એમને એમ ચાલ્યા જતા હતા નહીં, શું કરતા ખબર નહીં, તૈયારી તો છેલ્લી છેલ્લી મોમેન્ટ, લાસ્ટ મોમેન્ટનું ઓલું કઈ ને ઓવરઓલ રિફ્રેશમેન્ટ કોર્સ જેવું થોટ ત્યાં તો રાતના ઉજાગરા કરીને ગમે તે. અહીંયા એક ભાવના કેમ ન થાય, પોતે ઉપયોગ રાખે તો. અહીંયા આપણે તો સંયમની વાત છે, એમાં બે પ્રકાર, એક ઇન્દ્રિય સંયમ અને એક પ્રાણી. જીવનમાં તારી પ્રણતિને જેટલી સંકેલતા શીખીશ એટલું કલ્યાણ જલ્દી થવાનું છે. બાકી ઉપયોગને ભટકતા રાખશું તો એ ચંચલિત ઉપયોગમાં તને તારા ચૈતન્ય સ્વભાવના દર્શન નહીં થાય. શું જગતની પ્રસિદ્ધિ તારે મેળવવી છે કે બહાર પડવું છે? બહાર પડવું એ શું છે? બહિરાત્મપણાના લક્ષણ છે. કોઈ મને ઓળખે ન ઓળખે એનાથી શું ફરક પડે છે? સોગાનીજી એના માટે દ્રષ્ટાંત આપે છે. જંગલની અંદર સરસ મજાનું સુગંધી ફૂલ ઉગ્યું છે, એને કોઈ સૂંઘતું નથી એટલે એની કિંમત ઓછી છે. અને બહારમાં કોઈ શહેરમાં સુગંધી ફૂલ હોય, લોકો વખાણ કરતા હોય. ફરી આના ઉપરથી એક સિદ્ધાંત શીખવા મળે, સાપેક્ષતામય સાધના નહીં થાય. સાધના કેવી હશે? નિરપેક્ષપણે સાધના કરજે. જગત ઓળખે ન ઓળખે પરાશ્રિત ભાવ છે, સાપેક્ષ ભાવ છે, એમાં પરિભ્રમણ જ ઉભું થવાનું છે. નિરપેક્ષપણે, અરે જગતથી તારે શું માર્ક લેવા છે, સર્ટિફિકેટ લેવું છે? તારા પરિણામ, આપણા પરિણામનો ઉત્કૃષ્ટ સાક્ષી કોણ છે? પોતે છે અને કેવળી છે એ આપણી જ જેવી. કદાચ આપણા ધ્યાનમાં આપણા અલ્પદોષ નહીં આવતા હોય એમના જ્ઞાન, પણ પોતાના પરિણામ પોતાથી છુપા રહેવાના છે. પોતે અરીસા સામે ઉભો રહેશે, સુખ છુપું રહેવાનું છે. તો આપણે આપણા પરિણામોને મર્યાદા કરવાનો આ આરાધનાના અવસરો હોય છે, એમાં સંયમ આપણને દેખાડે છે. પછી સામાયિક છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય, યથાખ્યાત આવ્યા હતા ને બધા પ્રકારના, એ પ્રકાર. હવે એ જે વાત સંયમની વાત છે, પછી ત્યાગની આવશે. તો અહીંયા આપણને 34-35 ગાથામાં ત્યાગની જ વાત છે. હવે આજે આપણે પ્રવચનો સાંભળ્યા, જે સાંભળ્યા છે 2-3 દિવસે, એ 50 વર્ષ પહેલાના, 1968ના છે પ્રવચનો. એમાં આજે ગુરદેશી એક 16મી વારના છે આ પ્રવચનો. આપણે પહેલા સાંભળ્યા એ 15મી વાર, આ 16મી, અને હવે આવશે એ 19મી વારના. સમયસાર સિદ્ધિ છે એ 19મી વારના છે. જે હોય અહીંયા હવે જે આખો આજ ગુરદેશી થોડોક વિષય લીધો, શું વિષય લીધો? કે અહીંયા કોની વાત છે? કે જેને આત્માને જાણ્યો છે અને શ્રદ્ધા થઈ છે. જો આપણે વાંચવું હોય તો 74 પાના છે મૂળ શાસ્ત્ર, મૂળ શાસ્ત્ર 74 પાના, 34 ગાથા ઉપરનું મૂળ સમયસાર શાસ્ત્ર 34 ગાથા ઉપરનું છે. એમાં જે ટાઇટલ છે એની ત્રીજી છેલ્લી લાઈન છે, અને સાક્ષાત દ્રષ્ટા દેખનાર એવા પોતાને પોતાથી જાણી શ્રદ્ધાન કરી. આવી ગયા શબ્દ? પોતાને પોતાથી જ, અને પેલું જાણીને, તાકોની વાત આવી, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન તો થઈ ગયા છે, તેનું જ આચરણ કરવાનો ઈચ્છક થયો તો કે પૂછે છે. તો અહીંયા પ્રશ્ન ગુરુદેવે ઉઠાવ્યો ને કે આ એને ખબર નથી ચારિત્ર કેવી રીતે હોય, જેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે એને ખબર હોય કે નહીં? અને પ્રશ્ન શેનો પૂછ્યો છે? ચારિત્રનો. અને શરૂઆત ક્યાંથી થશે? એને શેનાથી વાત આવે છે? એને આત્માના ભેદજ્ઞાન પૂર્વકની આખી વાત લેશે. શેની વાત? શરૂઆત તો ગુરુદેવ કીધું ને, એક આચાર્યની એક શૈલી છે વાત ચારિત્રની, પણ એ ચારિત્ર સુધી પહોંચ્યો કેવી રીતે? અને એટલા માટે ત્યાંથી એ વાત લેતા હોય છે. આગળ આવે ને જે 35 ગાથામાં, તો ખાસ એના માટે ભેદદાન કરીને. એટલે વાત સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક હવે પ્રત્યાખ્યાન ચારિત્રની વાત છે. જ્ઞાનીને તો ખબર જ છે, આ તો આચાર્ય દેવ આપણને સાથે લઈને એ વાત લે છે. અને એ અહીંયા શરૂઆત, અને એનો અર્થ છે આખું સમયસા એ પેલું આત્માના આરાધનાની શરૂઆત સમ્યક દર્શન કી કેમ થાય એ વિષયથી છે. સાથે ચારિત્રનો એ પ્રશ્ન આવ્યો છે, પણ વિષય આખો ક્યાંથી આચાર્ય દેવ લે છે? એ સમ્યક દર્શન પૂર્વકની આખી દશા થાય એના ઉપરની એ વાત છે. તો એ વાત પ્રત્યાખ્યાનની પૂછે છે. એમાં આપણે કાલે થોડીક લીધી હતી ટીકા ઉપર આપણે ફરીથી આવીએ. આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય એટલે કે આત્મા છે, છે ને? કાલ છે ઉપર લીધું તો શું છે? છે એટલે શું? છે તેવા થવું એનું નામ ધર્મ છે. જેવું મારું એક ત્રિકાળી શાશ્વત એકરૂપ અસ્તિત્વ છે એવો સ્વીકાર થઈને પર્યાયમાં પરમાનંદ થાય એનું નામ ધર્મ છે. તો વાત શેનું લેવું તું? હું કેવો છું? જ્ઞાતા દ્રવ્ય છું. અને તો પછી કોનો મારે ત્યાગ કરવો છે? કોનું ગ્રહણ કરવું છે? જ્ઞાતાપણામાં શું હોય? ત્યાગ હોય કે ગ્રહણ હોય? જ્ઞાતાપણામાં જાણપણું હોય છે, ગ્રહણ ત્યાગ હોતું નથી. અને એટલા માટે આવ્યું ને ત્યાગના કરતાપણાનું શું આવ્યું હતું? નામ હોવા છતાં નામ નથી. બે વાત આવી હતી કાલ લીધું બધું. નામ હોવા છતાં એ કઈ અપેક્ષા છે? નામ હોવા છતાં કઈ અપેક્ષાની છે? પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાયની અપેક્ષા. વ્યવહાર એટલે પૂર્વ પર્યાયમાં એ રાગાદી ભાવ હતા, અને એના પછીની સાધનાની ઉગ્રતા કરી તો રાગ શું થાય છે? છોડીએ છીએ, ધક્કો મારીને ત્યાગ કરીએ છીએ. નહીં, ત્યાગની વાત ચાલે છે. ત્યાગ એટલે છોડવું ને, નહીં છોડવું ધક્કો મારીને શેનાથી? ઉત્પન્ન થતો નથી તો ત્યાગ કર્યો એમ નામ આપવામાં. અને એનાથી આગળ વાત લીધું, જ્ઞાતા સ્વભાવમાં રાગનો કોઈ દી પ્રવેશ જ થયો નથી તો રાગનું ત્યાગ કરવું એવું નામ પણ ન દેવાય. જેમ ઘણીવાર કોઈ એવી સજ્જન વ્યક્તિ હોય તો એના ઉપર આપણે શું કહીએ? ગુજરાતીમાં ન શકે, એના તરફ આંગળી પણ ચીંધે, નામ પણ ન લેવાય. એ આવું ખોટું કામ કરે એમ વિચારણામાં એમ કહે ને, આંગળી જ પણ ચીંધી ન શકાય, આરોપ પણ ન મૂકે છે, નામ પણ એમ. ત્રિકાળી ભગવાન આત્મા કેવું છે? રાગને ત્યાગ કરે એવો છે. અને રાગનો ત્યાગ કરે એવું જો કહેશું તેનો કે રાગનું પેલા ગ્રહણ કર્યું છે, તો તેને આત્માને તો આપણે અશુદ્ધમય રાગમય માની લીધો. સ્વભાવને અશુદ્ધ માનવો એ સ્વભાવની મહાવિરાધના છે. જ્યાં અંશ માત્ર પણ રાગ તો નહીં, ગુજરાતીમાં કે રાગની ગંધ પણ નથી. હું કેવું તત્વ છું? રાગનું હોવાપણું પણ તો નથી. જેમ ઓલું હોય છે ને, હિંગ હોય છે કોઈ વસ્તુમાં રાખી હોય છે, પછી શું થાય છે? એની ગંધ બેસી જાય. વસ્તુ કદાચ હિંગ કાઢી પણ નાખી હશે તો પણ એમાં. એમ હું કેવું તત્વ છું? મારામાં રાગ છે ને રાગ છોડવો છે. અરે, મારામાં રાગની શું નથી? ગંધ પણ નથી. એવું એક નિર્દોષ. અને એટલા માટે શબ્દ શું આપ્યો? ભગવાન જ્ઞાતા. હું જાણનાર જ્ઞાતા તત્વ છું, કરનાર નહીં. જગતમાં કરનારને ભગવાનની ઉપમા દેવાય, અહીંયા જ્ઞાતાપણામાં ભગવાન કહેવાય છે. તો એ જ્ઞાતા દ્રવ્ય, હવે થોડી વાત ફરીથી લીધી, વાંચી જ લઈ ફરીથી. અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પરભાવોને ક્યારે પણ વિભાવ ભાવ થશે કોના સંગમાં થવાના છે? અન્ય દ્રવ્યના જ લક્ષમાં જોડાણમાં થવાના, અને એ પરભાવોને હવે શું છે? ત્યાગે છે. આ એક કથન પદ્ધતિથી કહે છે ત્યાગે છે, પણ એની સાથે પેલા કયો શબ્દ ઉમેરે છે? એને ક્યારે ત્યાગે છે? પરભાવોને ત્યાગે છે. ક્યારે ત્યાગે છે? જાણીને છે શબ્દ. અને કેવા જાણીને? પરપણે જાણી. અને શા માટે પરપણે છે? કે એનામાં હું વ્યાપતો નથી ને એ મારામાં વ્યાપ્ત. જો એક એક સ્ટેજમાં આચાર્ય એ રીતે સિદ્ધ કરે છે. ફરીથી પરભાવોને ત્યાગે છે સ્ટેટમેન્ટ આવ્યું. હવે ત્યાગવા માટે શબ્દ પહેલો શું વાપરો? જાણી. કારણ કે જાણ્યા વગર કેમ નક્કી કરશું કે આ ગ્રહણ કરવા યોગ્ય છે કે ત્યાગવા યોગ્ય? જ્ઞાનની ક્યારે જરૂર પડશે? બીમાર પડીએ ત્યારે કે ટ્રીટમેન્ટ કરીએ ત્યારે? ક્યારે જાણવાની? ક્યારે? અરે પેલા રોગ શેનું કારણ છે જાણ્યા વગર ઉપચાર શેનો કરશો? આ ડાયગ્નોસિસ કેમ પેલી વેલ્યુ રાખે છે? કે જો નિદાન જ ખોટું થયું તો શું થશે? સારામાં સારી ટ્રીટમેન્ટ મળશે તો પણ વિપરીતતા થશે. તો જેમ એમાં હોય છે ને, હર પળ અને ક્ષણે કોની જરૂર હોય છે? જાણવાની. જાણવાની પહેલું જાણવું. પહેલું શું જાણવા પડવું છે? રોગનું કારણ શું છે. પછી શું જાણવા પડવું છે? કે એ રોગ ઉપરનો સાચો ઉપચાર શું છે. ઉપચાર કર્યા પછી પણ શું જાણવું? એની કેટલી અસર થાય. એક વિચાર કરો, ડગલે ને પગલે શું હોય છે? આખી જાણપણાનું હોય છે કે નહીં? કેમ કોન્સ્ટન્ટ ઓલ ઓબ્ઝર્વ ઘણા ને હાર્ટનું બધું હોય છે ને. જીવનમાં જગતમાં પણ એક જ્ઞાનની કિંમત હોય છે. કોઈ અભણ માણસ ઠગાઈ જાય તો એને શું કહેશું? અભણ છે તો ઠગાયશે જ નથી, કાંઈક ભણતર કરતો જ નહીં. કહે જગતમાં જ્ઞાનની પણ કિંમત છે, તો અહીંયા આવીને કેમ ભૂલી જઈએ છે? તો જે ત્યાગે છે ક્યારે? જાણે છે તો. અને કેવા પણે જાણે છે? પરપણે જાણે. જો સ્વપણે જાણશે તો શું થશે? ગ્રહણ થશે. અને પરપણે જાણશે તો શું કરશે? ત્યાં. તો પરપણે કેવી રીતે જાણવું? આ કોઈ ભાવ પર છે એમ કેમ ખબર પડે? આપણને જોઈ લેવું, એમાં હું વ્યાપું છું કે નહીં, અથવા એ મારામાં વ્યાપે છે કે નહીં. જે મારામાં ન વ્યાપે અને હું જેમાં ન વ્યાપું એ કેવા છે? પરભાવ. અને પરભાવ એ નિયતપણે નિશ્ચિતપણે કેવા હોય? ત્યાગવા યોગ્ય છે. આજ ગુરુદેવસિંહ દ્રષ્ટાંત પણ આપણને એક આપ્યું હતું. લગ્ન પ્રસંગ હોય, પેલાના જમાનામાં આવું બધું એક સુમેળ હતો. કોઈ ગરીબ સ્થિતિ હોય, લગ્ન પ્રસંગ હોય, તો એ કોઈ ઓળખીતા ને એના પાસેથી શું લઈ આવે? ઘરેણા થોડા દિવસ પહેરવા માટે લઈ આવે, દાગીના લઈ આવે. ઘરમાં પહેરા છે, પહેરા છે, લાવો તમે એમ. ઘરમાં જ્યાં હોય ને અભિપ્રાયમાં શું પડેલું છે? વાત પોતે પહેરશે આમ લાગશે, બીજાને લાવો આપણા ઓલા પહેરા છે લાવો એમ એમ શબ્દપ્રયોગ કદાચ પણ કરશે, પણ અંદરમાં શું અભિપ્રાય પડે? આ આખું જીવનમાં જ્ઞાનમાં પરપણાનો ભાવ, એનું નામ સાચો ત્યાગ છે. પોતે પહેરા છે, પોતામાં છે, અને છતાં અભિપ્રાયમાં એ પોતાના સાથેના એ ગણતો લોન લીધેલી હોય છે ને, અને પછી બેંક બેલેન્સ વધે ને. કેમ? લોન લીધી એનો તમે ચેક નાખો તો બેંક બેલેન્સ વધે કે નહીં? અને મારી મૂડી વધી ને, હા કે ના? કેમ બેંક બેલેન્સ વધ્યું છે? મૂડી શું માને છે? શેમાં નાખે છે? એસેટમાં નાખે, લાયબિલિટીમાં નાખે? ખબર નહીં. ત્યાં બધી ખબર પડી જાય તો અહીંયા કેમ ના ખબર પડે? કે જેને ભલે એક લાગે છે પણ એ શું સમજે છે? જવાબદારી વધી છે, આ મારી મૂડી નથી, એને પરરૂપે જાણે છે. આ રીતે એ પરપૂર્ણ. કારણ કે રાગાદી ભાવોમાં હું વ્યાપતો નથી ને મારામાં વ્યાપતા નથી. માટી કેવા છે? પરભાવ છે. અને પરભાવ છે એમ જો જાણે છે તો ત્યાગ કર્યા વગર રહેશે નહીં. અને તેથી ધેર ફોર નહી, થીરમ્સમાં આવી રીતે જ બધું પ્રૂવ કરતા ને, આમાં હશે ભણવામાં હશે ને. એવી જ રીતે હવે આચાર્યદેવ એક કન્ક્લુઝન શું લાવે છે, તેથી ધેર ફોર જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. આ આપણા જીવનમાં નક્કી કરવા જેવું છે. ત્યાગવાનું તો ઘણું બોલીએ છીએ પણ એના સ્વરૂપને ક્યારે જાણ્યા છે? ગુરુદેવસિંહ તો કહે ને ઘણી વાર ત્યાગ કોણ કરે, જ્ઞાની કરે કે અજ્ઞાની કરે? મુનિરાજ જ્ઞાની ત્યાગ કરે કે આપણે કરીએ? આપણે કરીએ, ત્યાગ કરીએ. હા જાણ્યા વગર ત્યાગ તો કરીએ ને, તો કઈક પ્લસ પોઈન્ટ તો મળશે ને ત્યાં. જ્ઞાનીએ પોતાના સ્વરૂપ અસ્તિત્વ સિવાય બધાને પરરૂપે જાણીને શ્રદ્ધામાં ત્યાગ કર્યો છે. એક મહાન ત્યાગ છે શ્રદ્ધામાં આખા વિશ્વનો, પોતાના સ્વરૂપ અસ્તિત્વ સિવાય આખા. આવો ત્યાગ એક સાથે કેમાં થશે? ચારિત્રમાં નહીં થશે, આમાં થાય છે શ્રદ્ધા. એના ત્યાગની કેમ કિંમત નથી દેખાય? બહારમાં કોઈક ઓછું વધતું કરે છે તો આપણને એની શું લાગે છે? કિંમત લાગે છે. આ ત્યાગ કેવો છે! અને એની સામે જ્ઞાનીએ તો શ્રદ્ધામાં સર્વસ્વનો ત્યાગ કર્યો, અને આપણે કોનો ત્યાગ કર્યો છે? સર્વસ્વ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો છે. આપણે મોટા ત્યાગી છે પણ કોનો ત્યાગ કરીએ છે? પોતાના સ્વરૂપ અસ્તિત્વનો ત્યાગ કરીએ છે મહા અપરાધ રૂપે. તો જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. બીજો કોઈ ત્યાગ ના, બીજો કહે એટલે જેને યથાર્થ જ્ઞાન નથી એ ક્યારે યથાર્થ ત્યાગ ચારિત્ર. અહીંયા ફરીથી જ્ઞાન અને ત્યાગ એટલે ચારિત્ર. હંમેશા નિયમપૂર્વક શ્રદ્ધા જ્ઞાન પૂર્વક જ ચારિત્ર હોય છે. એમ હવે અહીંયા ગુરુદેવજી આમ બધું લીધું. એમ હવે શબ્દ શું છે? રાગમાં નિશ્ચય કરીને, નહી રાગમાં નહી, શબ્દોમાં નિશ્ચય કરીને, વિકલ્પમાં નિશ્ચય કરીને, શેમાં શબ્દ વાપરો છે? જ્ઞાનમાં નિર્ણય છે. શું છે? શેમાં નિર્ણય હોય છે? જ્ઞાનનો નિર્ણય હોય છે. અને જ્ઞાનના નિર્ણય પૂર્વક પુરુષાર્થની તીવ્રતાએ રાગ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ કેવો નિર્ણય છે? જ્ઞાનનો રાગ સહિતમાં નિર્ણય છે. સવિકલ્પ દશામાં જ્ઞાનનો નિર્ણય. રાગમાં નિર્ણય કરવાની તાકાત નથી કારણ કે એનામાં જાણવાનું સામર્થ્ય જ નથી. તો તાકાત શેમાં છે? પહેલો શેમાં નિર્ણય થાય છે? રાગ સહિત જ્ઞાનમાં નિર્ણય થાય. અને પછી એ સ્વભાવ તરફનું જોર વધે છે, ઝુકાવ વધે છે, એની મહિમા એટલી વધી જાય છે કે સાથે નિર્ણયની ભૂમિકાનો રાગ પણ શું છે? છૂટી જાય છે. અને જ્ઞાન સ્વભાવમાં એકાકાર થાય છે ત્યારે પ્રત્યક્ષપણે સ્વાનુભૂતિ પ્રગટ થાય. આ સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ દ્વારા આવે છે. ક્યાં એવું? સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ શેમાં આવે છે? આવતે તો આવે જ છે બધું છે. રસપૂર્ણ ચિઠ્ઠીમાં ટોડલમલજી આ પ્રકાર, અને આમાંય આવે છે, 73 ગાથામાં પણ આવે છે. પેલો આવો નિર્ણય કરે, આ પૂર્વ ભૂમિકાની છે. તો પૂર્વજને શબ્દ પણ આપ્યો, જ્ઞાનમાં નિર્ણય થાય છે. સાથે રાગ છે પૂર્વ ભૂમિકા અનુભવ પહેલાની, પણ નિર્ણય કરનાર કોણ છે? જ્ઞાનમાં યથાર્થ નિર્ણય એ જ પૂર્વ ભૂમિકાની પાત્રતા છે. સાથે કસાઈ મંદતા સેજે થશે પણ પાત્રતા શેમાં રહેલી છે? જ્ઞાનના નિર્ણયમાં એ છે. તો એ કરીને હવે એનાથી આગળ પ્રત્યાખ્યાન એટલે ત્યાગના સમયે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પ્રભાવ, જો ફરીથી ઓળખાણ કરાવે છે આચાર્યદેવ, પ્રત્યાખ્યાન કરવા યોગ્ય કોણ છે? સ્વભાવ ભાવ છે કે પ્રભાવ છે કે બે છે? બે બે રાખીએ. સ્વભાવ ભાવ ત્યાગવા યોગ્ય છે કે નહીં? પ્રત્યાખ્યાન કરવા યોગ્ય છે કે નહીં? સ્વભાવ ભાવ, સ્વભાવ ભાવ કોઈ દી છૂટે નહીં અને છૂટે તે કોઈ દી સ્વભાવ ન હોય. તો આ રીતે પ્રત્યાખ્યાનના ત્યાગના સમયે અત્યારે આટલો તો નિર્ણય પહેલા આપણે કરવો. કોને છોડવું છે? શરીરને છોડવું છે શરીરને કષ્ટ આપીએ તો શું થાય? પાપ થાય કે પુણ્ય થાય કે ધર્મ, ચલો ત્રણ મારી ગમી. શરીરને કષ્ટ બહુ જ આપીએ, ભૂખ્યું રાખીએ, એને સુકવી દઈએ તો શું થાય? પાપ થાય, પુણ્ય થાય કે ધર્મ થાય? ત્રણ માંથી એક તો થાય ને. નહીં, શરીરની ક્રિયા આપણે તો માનવાની, શરીરની ક્રિયા, શરીરને કષ્ટ આપ્યું, ભૂખ્યું રાખ્યું, પાતળું સુકાવી દીધું, એવું થયું. ચલો કર્યું બદલે થયું, બસ કર્યું ન, એક દ્રવ્ય બીજાને થયું, તેનાથી પાપ થશે, પુણ્ય થશે કે ધર્મ થશે? સપનામાં પણ પરદ્રવ્યનું કર્તાપણું છોડવું પડશે. સપનામાં પણ હવે એવા ના આવે હું શરીરનું કરું તો આ કઈ કામ છે. પરદ્રવ્યના કર્તાપણામાં વૃત્તિ ક્યારેય સ્વભાવ સન્મુખ અંતર્મુખ થવાની નથી. અરે શરીરનું પાતળું થવું ન થવું એમાં તારને શું છે? તારો કદાચ એક સરસ એમાં આવે છે સમાધિ તંત્રમાં કે એમાં જ દ્રષ્ટાંત આવે. જેમ વસ્ત્ર અને શરીરની ભિન્નતા જોઈ છે એમ શરીરને આત્માની ભિન્નતા જોજે. આ વસ્ત્ર છે લાલ હશે તો શરીર કેવું થઈ જાય? લાલ. અને પીળું પહેર્યું તો પીળું, કાંઈ ન ફરક પડે, કાંઈક તો અસર પડતી હશે ને. ચલો કાંઈ નહીં, આ મેલું થયું તો શરીર કેવું થઈ જાય? મેલું થઈ જાય ને. કપડું મેલું થાય શરીર મેલું ન થાય? થોડું વિચારીને કેવું, જલ્દીને આપણે થોડું વિચારીને, આ કપડું ફાટી જાય તો શરીરમાં શું થઈ જાય? કમસે કમ ઓલા તો થાય ને, સ્કેચ શું કે ને, સ્કાર શું કે, જે કાંઈ થાક પડે કે નહીં, કાંઈ લીસોટા પડે કે નહીં શરીરમાં? આ કપડું ફાટે તો શરીરમાં શું થાય? આટલી દ્રઢતા છે ચોક્કસ 100%ની. જાગતા કે સૂતા? જીવનમાં આવી દ્રઢતા જરૂર આવ્યા વગર પગલું આગળ નહીં ભરી શકાય. વાત તો ઘણી કરી બેસશું, બોલી તો ઘણી લેશું, પણ જીવનમાં આ એટલી આપણને અહીંયા તૈયારી થવી જોઈએ. તો જે અહીંયા ફરીથી શરીરનો પ્રશ્ન જ નથી, આત્માનો ધર્મ આત્મામાં આત્માથી થાય છે. એમાં વચ્ચે શરીર ક્યાં આવ્યું? વાત કોની ચાલે છે? કોના કલે? અને બીજું એક, શરીર જડ છે કે ચેતનવંતુ છે? તો જડને શું સુખ હોય અને શું દુઃખ હોય? સુખ દુઃખનું વેદન હશે તો એ જડ છે, નું હશે તો? કેટલીક ભ્રાંતિ ભ્રમણ આમાં આવશે આગળ 35 ગાથામાં. એક સરસ શબ્દ વાપર્યો છે આચાર્ય દેવે, શું છે? ભ્રમથી પોતાનું વસ્ત્ર લાવીને પોતાનું માનીને સૂતો છે. ભ્રમથી ધોબીના ઘરેથી પોતાનું વસ્ત્ર લાવીને પોતાનું માનીને સૂતો છે. શું છે એમાં શું ખોટું છે? નહીં, ફરીથી ધીરે ધીરે, શું ભૂલ શું થઈ? ભ્રમથી ધોબીના ઘરેથી પોતાનું વસ્ત્ર લાવ્યો છે. એવું હોય? એમ હોય, બીજાનું વસ્ત્ર લાવી અને પોતાનું માનીએ એને પાકું? આપણે તેવું નથી કરતા ને ક્યારેય કરતા. આ વાત બહુ જ વિચારવા જેવું છે. બહુ જ ગુરુદેવજી કીધું ને, આ એમ ન સમજે આ સાદી છે બસ, આજ કીધું ને. આપણને છે ને બહુ ઘણી વાર એક વિચાર, આ મહા ભરત ક્ષેત્રના સમર્થ આચાર્યની આ વાણી છે. આપણે બહુ જ જેને કે ને લાઇટલી, બહુ ઇઝીલી લઈ લઈએ છીએ. જાણે આપણે તો આ બધા આનાથી પણ શું છે, ગુજરાતીમાં શું કહેવાય, જીવનમાં એક એક શબ્દની મહાનતા તુલાવે છે. જેને જીનવાણીની, ગુરુવાણીની નવીનતા નથી લાગતી એને અપૂર્વ તત્વ હાથમાં નથી આવવાનું. અપૂર્વ તત્વ હાથમાં લેવું છે તો એને બતાવનાર વાણીની પણ એક અપૂર્વતા લાગવી જશે. એમ ન સમજો આ વાત તો અમે હવે 15મી વાર ને સાંભળી લીધું, 16મી વાર ને સાંભળ્યું, હવે 19મી વારમાં કઈ નહીં આવે ને, શું નવું આવવાનું છે ને? આ એક બનેલો પ્રસંગ છે. ગુરુદેવસિંહની ઉપસ્થિતિમાં ગુરુદેવસિંહના 19મી વારના પ્રવચનો ચાલતા હતા. વાત તો થઈ ગઈ છે, ઘણી વાર ખબર થઈ ગઈ છે. અને ન્યા તો શ્રોતા તો ઘણા વર્ષો ના હોય એટલે એ લોકો ઘણી વાર રિપીટેડલી 15-16 બધી વાર સાંભળ્યું છે. કોઈ ભાઈનો કદાચ ઉપયોગ ક્યાંક ગયો છે ગુરદેવસિંહના ખ્યાલમાં, એ તો ચહેરા ઉપરથી તો ખ્યાલ આવી જાય ક્યાં ઉપયોગ ભટકે છે એ હશે. એટલે કોઈનું નામ ગુરદેવસિંહ એ તો કોઈનું નામ કે એ રીતે નહીં. તો એ ગુરદેવ બહુ સરસ માર્મિક ટકોર કરી. કોઈને એમ થતું હોય કે 19મી વારનું વાર ચાલે છે, પૂર્વે તો ઘણી વાર અનવાના અમે પ્રવચનો સાંભળાય એટલે એમાં શું નવીનતા આવશે, તો સમજવું એ પોતાની ભાવનામાં આગળ વધ્યું નથી. જેમ જેમ ભાવનામાં આગળ વધીએ છે ઉપયોગની સૂક્ષ્મતા થાય છે, તેમાં તેના તે શબ્દોમાં નવીનતા ભાસશે. શું છે, આપણે આપણી ભાવનામાં આપણે શું શબ્દ આપણે શું કાલે વાત કરી હતી, કર્ણેન્દ્રિય દ્વારા શબ્દોનું ગ્રહણ છે એટલે અપૂર્વતા લાગતી નથી. અંતરંગની રૂચિને ભાવનામાં જો વૃદ્ધિ થતી હશે તો એકનું એક પ્રવચન આજે સાંભળીને કાલે કદાચ મૂકશે તો પણ એક નવીનતા ભાસવી જોઈએ. બહુ જ ઉપર છલ્લામાં આપણે રહી ગયા છીએ અને માની લીધું છે મેં તો આ ગુરદેવસિંહ જેમ કહેતા એના જેવું જ કરીએ છીએ. 15 દિવસમાં મેં તો સમયસર વાંચી લીધું એના જેવું છે. અરે એના ભાવોની બેહદતા કેટલી હોય છે. ખરેખર આ શાસ્ત્રોના ગુજરાતીમાં કહીએ પાર કોણ પામી શકશે, અનુભવ કરશે ત્યાંથી. અને એક વાત તો એ લીધી જ છે, ગુરદેવસિંહે 6ઠી કે 7મી વાર એક 6ઠી વારનું છેલ્લું શબ્દો વાંચીને બંધ કર્યું અને એ જ પ્રવચનમાં પહેલેથી શરૂઆત કરી 6ઠી કે 7મી, અને ત્યારે જેઠ સુદ 5મ હતી. તો એ વખતે ગુરદેવસિંહ બહુ સુંદર મહિમા આ જીનવાણીના જીવનના અંતિમ સુધી અભ્યાસ કરશે તો પણ પૂરું પડે એવું નથી. અદભુતતા એવી એક લાગવી જોઈએ. ચલો અહીંયા ફરીથી આપણે જે તો પહેલે ક્યાં પહોંચ્યા છે, આપણે 75 પાને પહેલી લાઈન મૂળ શાસ્ત્રમાં પહેલું શું જાણ કરવું છે કે ત્યાગ કરવા યોગ્ય કોણ છે, કે પરભાવ તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ આત્માને હોવા છતાં પણ. જો આ શું છે, એની ઉપાધિ હતી, ઉપાધિ એટલે પૂર્વ પર્યાયમાં એનું અસ્તિત્વ હતું અને પછીની પર્યાયમાં પુરુષાર્થની ઉગ્રતા થઈ તો એટલો રાગાદી ભાવ છૂટ્યો. તો એ અપેક્ષા એ પૂર્વ પર્યાયમાં હતો, ઉત્તર પર્યાયમાં નહોતો, તો એનો ત્યાગ કર્યો. એક શું દેવામાં આવે છે, એક નામ દેવામાં, પર્યાયની અપેક્ષામાં, બે પર્યાયની અપેક્ષામાં એ નામ. આ છતાં પણ કહીને શું કહેવું છે, એક હજી કંઈક બીજી વાત બાકી છે. જેમ કહીએ ને ઘણી વાર થાય ઉભા રહ્યો છતાં પણ એમ, એનો અર્થ કે હજી એક કંઈક એમ. આ એક ખાલી પર્યાય જેટલું અસ્તિત્વ નથી, હવે ક્યાં લઈ જાય છે, સ્વભાવ જે જ્ઞાતા દ્રવ્ય સૌથી પહેલું કીધું ને એની વાત કહે છે. પરમાર્થી જોવામાં આવે તો એનો અર્થ શું થયો, ઓલું શું હતું, વ્યવહારથી પર્યાયની સાપેક્ષતામાં જોયું તું શબ્દ. પૂર્વ પર્યાયમાં સદભાવ હતો, પછી નથી, જેને આપણે લઈએ મિથ્યાત્વ પેલી હતું અને પુરુષાર્થ કર્યો વેદના, તો બીજા સમયે શું થયું, મિથ્યાત્વ ઉત્પન્ન થતો નથી. તો પૂર્વે હતો ઉત્પન્ન થતો નથી, એને ત્યાગ એવું નામ માત્ર આપવામાં. ઉત્પન્ન થયો ને ત્યાગ્યો એમ નથી, ઉત્પન્ન જ ન થયો તો તેનું નામ ત્યાગ એવું નામ આપાય. એ પણ એક પર્યાય સાપેક્ષ. હવે પરમાર્થી યથાર્થ સ્વભાવથી જોઈએ તો, જેને પેલું ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે એવા દ્રવ્ય સ્વભાવની મુખ્યતાથી જોઈએ તો શું દેખાશે, જોઈએ તો જો આ કન્ડિશન છે જે 14મી ગાથામાં આવે છે ને, પર્યાયની સ્વભાવ પર્યાયની સમીપ જઈને જોવામાં આવે તો, અને પછી દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવામાં. પદાર્થ એક છે, ધર્મો અનંત છે, એને બે માં ભાગલા પાડીએ તો એક દ્રવ્ય સાપેક્ષ અને એક પર્યાય. અને એટલા માટે નયની બે મુખ્ય નય છે, દ્રવ્યાર્થિક નય અને પર્યાય. 13મી ગાથામાં આવે છે ને, પછી તો એના પેટા ભેદોમાં બધા એક એક ધર્મ. તો એ પદાર્થ છે, પ પદાર્થમાં બે ભાવો છે, એક ટકતો ભાવ અને એક પલટતો ભાવ. સોનું છે એ સોનાપણે કેવું હોય છે? ક્યારે હોય? ક્યારે હોય? ખાણમાં હોય ત્યારે કે બહાર નીકળે ત્યારે? વીટી બને ત્યારે કે હાર બને ત્યારે? સોનાનું સોનાપણું સદાય છે, તો એ નિત્યપણું છે. અને નિર્નિત્યપણું હોવા છતાં પર્યાયથી ભેદ જોઈએ તો અનેકતા વિવિધતા દેખાય. તો દરેક પદાર્થમાં ટકવાપણું અને બદલવાપણું, શું કહે એને, સ્થાયી પણ કન્સિસ્ટન્સી છે, અને છતાં પણ એમાં શું આવે છે? ચેન્જ આવે છે. એ દરેક પદાર્થનું સ્વરૂપ છે. તો એ અહીંયા પહેલા આપણને સેનાથી દેખાડ્યું? પર્યાયથી, કે પર્યાયમાં પલટો થાય છે. પહેલા વિભાવ હતો, પછી જોઈએ તો વિભાવ ઉત્પન્ન થતો. ફરીથી ત્યાગનો અહીંયા થાય ને ધક્કો મારવો એને કાલ લીધો તો એવો પ્રશ્ન જ નથી, એ થતું નથી. તો એ છે, આવું હોવા છતાં સ્વભાવથી જો જોઈએ, નિત્ય ટકતા ભાવથી જોઈએ, સોનામાં શું ફરક છે? એનો બંગડી બનાવો, હાર બનાવો કે વીટી બનાવો, સોનામાં શું ફરક પડે? તો એ પરમાર્થથી જો જોવામાં આવે તો પરભાવના ત્યાગ કરતાપણાનું નામ પોતાને નથી. કોને નથી? કોને નથી? મને. મને એટલે કોણ? અહીંયા કોણ? મને. મને માટે કયો શબ્દ વાપરો? ભગવાન જ્ઞાતા દ્રવ્ય. અરે એકવાર મહિમાથી તો બોલીએ, હું કેવો છું? ભગવાન જ્ઞાતા દ્રવ્ય. પણ જાણપણામાં જ એને નથી ગમતો. કરતાપણાનો એવો રસ લાગ્યો છે કે જ્ઞાતાપણામાં એને શું લાગે છે? લુખું લાગે છે. તુજે બેનસી પણ એની વાર ઘણી વાર કહેતા, જ્ઞાયકપણું એટલે જ્ઞાતાપણું એટલે લુખું ન લેવું. એ જ્ઞાયકપણા સાથે અનંત ગુણોનો ભાવ ભરેલો છે. જ્ઞાયક કહેતા ફરીથી, જ્ઞાયક શબ્દ કોને દેખાડે છે? ક્યા ગુણને દેખાડે છે? જ્ઞાયકપણું. જ્ઞાયકપણું ક્યા ગુણને દેખાડે છે? જ્ઞાયકપણું ક્યા ગુણને દેખાડે છે? જ્ઞાન ગુણ એકલો ભેદ ગ્રહણ કરવો નહીં, જ્ઞાનની મુખ્યતા દ્વારા અનંત ગુણોનો અભેદપણું છે એમાં. પણ શું થાય, કોઈને કોઈ એક શબ્દથી એક બતાવવો પડતો હોય છે, બીજો કોઈ ઉપાય નથી. માટે જ્ઞાયકપણું કયું છે? પણ એ જ્ઞાયકપણું સરસ બીજો શબ્દ શું વાપરતા? રસ બસતો છે. એ જ્ઞાયકપણા સાથે આનંદ છે. જેની તને ચાહના છે, જેની તને નિરંતર શોધ રહ્યા કરે છે, એ જ્ઞાન સાથે અવિનભાવી શું રહેલો છે? આનંદથી રસ બસતો છે આત્મા. એમ અહીંયા હું ભગવાન જ્ઞાતા દ્રવ્ય છું. તો એની દ્રષ્ટિથી એને મુખ્ય કરીને જોવામાં આવે તો પરભાવના કર્તાપણાનું નામ પોતાને નથી. પરભાવના કર્તાપણાનું ત્યાગ કે કર્તાપણાનું? ત્યાગમાં કરવાપણું હોય, કરવામાં કરવાપણું હોય, ત્યાગમાં કરવાપણું હોય. ત્યાગમાં શું હોય? કરવાપણું હોય કે છોડવાપણું હોય? ત્યાગમાં કરવાપણું હોય કે છોડવાપણું હોય? અરે છોડવું પણ એ કરવાપણાનો વિકલ્પ કર્યો છે. શું છે? ત્યાગ કરું છું. જો શબ્દમાં શું આવે છે? કરવાનુંમાં તો કરતાપણાનો ભાવ પોષીએ છીએ, પણ છોડવામાં પણ શેનો ભાવ પોષીએ છીએ? એટલા માટે ત્યાગના કરતાપણાનો શબ્દ. તો હું તો કરવાપણાના કરતાપણામાંથી તો રહી જ છું, છોડવાના પણ કરતાપણાથી રહી જ છું. તો હું કેવો છું? જ્ઞાતાપણામાં બિરાજમાન છું. અને જ્ઞાતાપણું શું છે? રાગનું અસ્તિત્વ હોવાથી રાગને જાણવું એ મારો સ્વભાવ છે. મારો જ્ઞાતા સ્વભાવ કેવો છે? રાગનો અસ્તિત્વ છે માટે જાણવું એવો મારો જ્ઞાતા સ્વભાવ છે. મારું જ્ઞાતાપણું તો છે કે નહીં? એનો નિષેધ તો નહીં કરે ને? હું જાણનાર તત્વ છું કે નહીં? જ્ઞાતા છું કે નહીં? અને રાગ છે તો હું કોને જાણું છું? રાગ છે તો કોને હું જાણું છું? દ્વેષ જાણીશ કે બીજાને જાણીશ? સામે, ફરીથી સામે. સામે કઈ જીનવાણી છે? આપણી સામે સમયસર. આપણે શું જાણીએ છીએ? નિયમસર કે સમયસર? એટલા માટે સમયસરની ઉપસ્થિતિ છે તો આપણે કેવું જાણીએ છીએ? એમાં ના તો નહીં જ કહેવાય, પ્રેક્ટિકલ કરીને કહેવાય. પ્રેક્ટિકલ સામે સમયસર છીએ તો શું જાણીએ છીએ? પ્રવચન સાર જાણીએ છીએ તો સમયસાર જાણીએ છીએ ને, એટલે એ સમયસાર છે તો જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, પણ જ્ઞેયની સાપેક્ષતા નથી. જ્ઞેય આધારિત જ્ઞાન નથી. જ્ઞાતા પણ એ મારો સ્વયં સ્વભાવ છે, અને જેનો જે સ્વભાવ હોય એ સ્વાધીન સ્વયં હોય છે. સ્વભાવને કોઈની સાપેક્ષતા હોતી જ્ઞેય જ્ઞાયક સંબંધ બને છે, એની કોઈ ના નથી. જેમ ઉપાદાન નિમિત્ત સંબંધ બને છે, નિમિત્ત નિમિત્ત અથવા ઉપાદાન નિમિત્ત, તો ઉપાદાન કોના આધારિત છે? નિમિત્ત આધારિત છે કે સ્વયં ઉપાદાન પોતાનું કાર્ય કરે છે, ત્યાં સામે એક એની એક ઉપસ્થિતિ અનુકૂળ રૂપે છે તો આરોપ અપાય છે. એમ હું સેના રૂપે પડમું છું? મારા જ્ઞાતા ભાવે હું પડમું તો સામે જ્ઞેય છે તો જ હોય, જ્ઞેય એની ઉપસ્થિતિ છે. ઉપસ્થિતિનો નિષેધ નથી, પણ એની સાપેક્ષતા એ જ્ઞેય છે. એટલે જો જ્ઞાન હોત તો જગતના બધા જીવો કેવળી હોત. જ્ઞેયનો ક્યારે અભાવ છે જગતમાં? જ્ઞેયનો ત્રણ કાળ ક્યારે અભાવ છે? જ્ઞેયથી જો જ્ઞાન થતું હોત તો બધાને કેવળ જ્ઞાન કેમ ન થઈ ગયું? જ્ઞાન મારો સ્વભાવ છે, જેટલું મારું ક્ષોભસમ છે એ પ્રકારે જાણવાનું કાર્ય થઈ રહ્યું. તો અહીંયા ફરીથી પરના કર્તાપણાનું તો નહીં, પરના ત્યાગ કરું એ પણ કર્તાપણું આવે છે. સૌમી ગાથામાં શું આવે છે? ઉપાદાન પણે તો કરતા નથી, પણ નિમિત્ત નૈમિત્તિક ભાવ નિમિત્ત કરતા પણ નથી છે સૌમી ગાથામાં. આમાં જે આવશે કરતા કર્મ અધિકાર, તો ત્યાગ કરું ક્યાં વિકલ્પને છોડાવે છે? રાગને કરું એ વિકલ્પ છોડાવે છે કે રાગનો ત્યાગ કરું એ વિકલ્પને પણ છોડાવે છે? અત્યાર સુધી સેમાં અટક્યા છીએ આપણે? રાગ કરવું કરવું એમાં વિકલ્પમાં હજી છીટા તો નથી, પણ બોલવામાં હોશિયાર છે એટલે એમ તો બોલી લેશું. અને અભિપ્રાયમાં શું પડ્યું છે? હવે ક્યાં વિકલ્પમાં અટક્યા છીએ? રાગ છોડવું છોડવું એ વિકલ્પમાં અટક્યા છે. ખરેખર તો સોળમી કાલ શક્તિ લીધી હતી ને, ત્યાગ ઉપાદાન. એવી જ રીતે એક શક્તિ શું છે? કરવાપણાના પણ વિકલ્પને છોડવાપણાના પણ વિકલ્પથી છોડાવે. ભાવ શક્તિ અને અભાવ શક્તિ 33મી અને 34મી છે. 33મી શું છે શક્તિ? ભાવ શક્તિની વ્યાખ્યા શું છે? થોડુંક 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 વધારે તો નથી કે આપણે ગુરુદેવ જેટલું તો નથી. આ ગુરુદેવસી આ બધું શેનો વિષય રાખ્યો હતો? એમણે શું કરતા હતા? એનો અર્થ શું છે? દરરોજની દિનચર્યામાં બે વાર એનો અર્થ શું છે? આ ઘૂંટણના વિષયો છે. જેટલું ઘૂંટણ કરીએ એટલું હિતનું લાભનું કારણ કમસે કમ થોડું તો યાદ રાખીને તો કરીએ. અને ગુરુદેવસી ખાલી નામ નહીં, વ્યાખ્યા સહિત બધું 175 આઈટમ લઈ છે ને ઘણી વાર. તો એની શું છે? વિદ્યમાન અવસ્થા વાળા પણારૂપ એ ભાવ શક્તિ છે ને. વિદ્યમાન અવસ્થા એનો અર્થ શું છે? તું સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ કર, તે વખતે નિર્મળ પર્યાય વિદ્યમાન હશે જ, હું કરું તો થશે એવા વિકલ્પ પણ છોડી દેજે. આ આખી સહજ પ્રક્રિયા, જેમ કારની અંદર એક સિસ્ટમ ગોઠવાયેલી છે કે નહીં? શું ગોઠવાયેલી છે? હવે તો ઓટોમેટિક હોય છે સીધું, નહીં અલામાં નાખે ને, ડીમાં ડ્રાઈવમાં નાખે ને અને એક્સિલેટર દબાવે, પછી પેડા સામું જવું પડે કે ચાલ્યા કે ન ચાલ્યા, નહીં હોય ને? એનમાંથી હોય ને, એનમાંથી ડીમાં નાખે ને અને પછી શું દબાવે? એક્સિલેટર દબાવે. તો કોના સર નજર કરવાની? વ્હીલ તરફ જવાનું. ક્યાં નજર કરીએ છીએ? સહજ વસ્તુ સ્વરૂપ આવું જ રચાયેલું છે. તું સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થ કર, સમ્યક દર્શન કરવું છે એવા બાના હેઠળ પણ વિકલ્પ સામે જતો નહીં. શું છે? બીજું કરવાની વાત તો દૂર નહીં, પણ મારે એક આત્માનુભૂતિ કરવી છે. ફરીથી ભાવના વિકલ્પ પૂર્વ ભૂમિકામાં છે એનો નિષેધ નથી, પણ એની સામું જોતો નહીં રહેતો. સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો કરવાના વિકલ્પ સામું જવું છે કે ને ગૌણ કરીને હું એક ચૈતન્ય તત્વ એવું છે કે જે તરફની સન્મુખતા થતા સમ્યક દર્શન વિદ્યમાન અવસ્થા હોય જ છે, પ્રગટ કરું એવા પણ વિકલ્પની જ્યાં જરૂર નથી. કાંઈ ને ચલો મિથ્યાત્વ તો જ ને બોલીએ છીએ ને પ્રતિકરણમાં, મિથ્યાત્વના પાંચ ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને કોઈ કોઈ જીવે છોડવું જોઈએ નહીં, એવું નહીં. સર્વ મિથ્યાત્વ છે ને આવે ને એનું સ્વરૂપ જાણી તો મિથ્યાત્વ છોડવું છે કે નહીં છોડવું, નહીં હજી નક્કી નથી કર્યું છોડવું છે કે નથી છોડવું. છોડવું છે એવા વિકલ્પમાં પણ રોકાય છે નહીં. અવિદ્યમાન સ્વભાવની દ્રષ્ટિ કર એ મિથ્યાત્વ ઉત્પન્ન જ નહીં થાય. અરે સુંદર સરળ માર્ગ, એક એક ગુણ તારા તને પ્રોત્સાહિત કરે છે વિકલ્પમાં ન અટક. વિકલ્પોની ઝાડમાં અટકીએ છીએ, આ કરવું છે, આ છોડવું છે, આ વધારવું છે, કરવું છે. એક એક ગુણ કહે છે કે તને આખા બધા લઈએ તો બહુ સુંદર છે, પછી ભાવ અભાવ અભાવ ભાવ નહીં. આપણે એક શુદ્ધતા પ્રગટ થાય પછી શું કરવું છે? અલ્પશુદ્ધતામાં રહેવું છે કે વધવું છે? આપણે શું કરવું છે? એટલામાં એટલામાં રહેવું છે. ભાવ અભાવ ગુણ કહેશે કે અત્યારના અલ્પતારી શુદ્ધતા છે એનો બીજા અભાવ થયા વગર રહેશે નહીં. અને અભાવ ભાવ કહેશે વિશેષ શુદ્ધતા અત્યારના અભાવરૂપ છે એ પ્રગટ થયા વગર રહેશે નહીં. અને પૂર્ણ શુદ્ધતા થશે એ ભાવ ભાવરૂપ જ રહેશે, અને અશુદ્ધતા નાશ થઈ અભાવ અભાવરૂપ જ રહેશે. સરસ છે એ બધા ઈચ્છાનું ગ્રુપ છે ને આખું. તો એ તત્વ આપણે ઘૂંટવું પડશે. ગુરુદેશી તો ઘણું ઘૂંટાય છે. ચલો આનો થોડો હજી વિસ્તાર છે, પછી આગળ.
આવતીકાલથી જે પૂજ્ય ગુરુદેશીના પ્રવચનો ચાલશે એ પ્રવચન 19મી વખતના અને સમયસા સિદ્ધિ ભાગ 2 ઉપર ચાલશે.
સહજાનંદ શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી 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 શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
અશરીરી સિદ્ધ દર્શન પ્રાપ્ત લોકાગરી બિરાજમાન રૂષપાદી મારે પરમ ચોવી કિન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન દિવ્યધન્યના દાતાર શ્રીમંદરાદી અજિત વીરે પરમ વીસ વીરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. અદ્ય જૈન મંદિરમાં જૈવનપણી બિરાજમાન અડગનાલ મનના ધારક અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. દિવ્યધનીના સારભૂત નિત્ય બોધક પરમાગમ સમય સારજી સમસ્ત જીનવાણી માતનો જય હો. કલિકા સ્વજ્ઞ સદ્ધર્મ વૃદ્ધિ કરના હાલતા ચાલતા તીર્થમ ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. લાખો કરોડો ભક્તોના તારણહાર અમ ભક્તોને મોહની નામાંથી જગાડનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાનગુરુ દેવનો જય હો. પ્રસમૂર્તિ ધન્ય અવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. મુનિ દશાના અપૂર્વ અવસરની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાળુ દેવનો જય હો. મહામુંકારી શાશ્વત પર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો જય હો. વિતરાક સર્વજ્ઞ પ્રણીત પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે, ઇસકે લિયે ચિનવાણી માં કો વંદના સતબાર હે. બોલો દ્વાદશાંગ મેં સમસ્ત જીનવાણી માતનો જય હો.